એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે છે ને સુરેશ જોશીના એક બહુ મહત્વના લેખ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. લેખનું નામ છે પશ્ચિમમાં ટૂંકી વાર્તાનો ઉદ્ભવ અને વિકાસ. મને લાગે છે કે આ લેખ આપણને પશ્ચિમી સાહિત્યમાં આ ટૂંકી વાર્તા છે એનું સ્વરૂપ કેવી રીતે વિકસ્યું એની એક રસપ્રદ સફર કરાવશે.
ખરેખર અને સુરેશ જોશીનો આ અભ્યાસ છે ને એ ખાલી ઇતિહાસ નથી પણ માણસની પેલી વાર્તા કહેવાની ને સાંભળવાની જે મૂળભૂત વૃત્તિ છે એ સમય જતાં કેવી રીતે એક કલાત્મક સ્વરૂપ લે છે એની આખી ગાથા છે.
આપણો હેતુ આજે આજ છે. જોશીના વિશ્લેષણમાંથી મુખ્ય વિચારો કયા છે, વાર્તાનું સ્વરૂપ કેવી રીતે બદલાયું અને કેટલાક જે બહુ મહત્વના લેખકો છે એમનું શું પ્રદાન રહ્યું એ સમજવાનો.
બરાબર. અને લેખની શરૂઆત જ બહુ રસપ્રદ છે. માનવીની વાર્તા પ્રત્યેની જે આદિમ જરૂરિયાત છે ને એના પર ભાર મૂકે છે.
હા, જોશી કહે છે કે વાર્તા કહેવી અને સાંભળવી એ ખાલી મનોરંજન નથી, પણ પેલું બની ગયેલું હોય એને યાદ કરીને પછી કલ્પનાથી શણગારીને ફરીથી જીવવાનો અનુભવ છે. આ વિચાર જ કેવો રોમાંચક છે.
બિલકુલ. જોશી એ જ સમજાવે છે કે વાર્તા દ્વારા છે ને માણસ વાસ્તવિકતાનું પુનઃનિર્માણ કરે છે. જુઓ, જીવનમાં તો આપણે ઘણીવાર ઘટનાઓનો જે પ્રવાહ હોય એમાં નિષ્ક્રિય હોઈએ.
હા, સાચી વાત છે.
પણ વાર્તા કહેતી વખતે આપણે કર્તા બની જઈએ છીએ. સ્થળ કાળની જે મર્યાદાઓ છે એને આપણે ઓળંગી જઈએ છીએ. જોશી તો ત્યાં સુધી કહે છે કે જીવન જેટલું જીવવામાં આસ્વાદ્ય નથી બનતું ને,
અચ્છા,
તેટલું વાર્તારૂપે કહેવા સાંભળવામાં બને છે. આ જાણે પેલી ચિરંજીવ બનવાની માનવેશના છે ને એનું જ એક સ્વરૂપ છે.
ઓ, અને શરૂઆતની કથાઓમાં કયા તત્વો મુખ્ય હતા? જોશી પેલી આદિમાનવની કલ્પના શક્તિની વાત કરે છે.
હા, પ્રકૃતિ, પશુ પંખી,
અદ્ભુત, ભયાનક, મૃત્યુ પછીનું જીવન, સ્વર્ગ નરક, આ બધું જ ઈસોપની નીતિ કથાઓનું ઉલ્લેખ પણ છે એમાં.
હા, કારણ કે આદિમાનવ પ્રકૃતિની બહુ નજીક હતો એટલે એની કલ્પનાએ વાસ્તવિકતાની આસપાસ દંતકથા અને આખ્યાયિકાની એક અદ્ભુત સૃષ્ટિ રચી કાઢી.
જોશી ભારતમાં પેલી બૃહદ કથા છે, પંચતંત્ર છે, એની વાત કરે છે.
અને પશ્ચિમમાં પણ.
હા, પશ્ચિમમાં પૌરાણિક કથાઓ, વીરગાથાઓ, એ બધાનો ઉલ્લેખ છે.
આ બધામાં શું છે? તો કે માનવ સ્વભાવની અલ્પતા, મહત્તા, એના સંઘર્ષો, મૂલ્યો, એનું પ્રતિબિંબ જોવા મળે છે.
પછી લેખક જુદા જુદા શબ્દોની પણ વાત કરે છે નહીં, વાર્તા માટે શરૂઆતમાં વપરાતા હતા એ, જેમ કે ટેલ, કોન્ટ, ગેસ્ટા.
હા, બરાબર. રોમાન્સ, નોવેલા, આ બધા શબ્દો વાર્તાના જુદા જુદા પાસા અને એના ઉદ્દેશ્યો સૂચવે છે.
અચ્છા.
જેમ કે પેલું ટેલ છે, એનું મૂળ અર્થ કહી સંભળાવવું એમ થાય, જે વાર્તાના મૌખિક સ્વરૂપ તરફ ઇશારો કરે છે.
ઓકે.
પછી પેલી નોવેલા જે ઇટાલીમાં વિકસી એ શરૂઆતમાં શું હતું? તો કે માનવ જીવનના કોઈ એક અંશનું રેખાંકન અને ઘણીવાર એનો ઉદ્દેશ્ય નૈતિક કે ધાર્મિક સત્યનું નિરૂપણ કરવાનો રહેતો,
એટલે બોધ આપવાનો.
હા, કંઈક અંશે. પછી રાજા આર્થરની કથાઓ જેવા રોમાન્સ હતા, એમાં પ્રેમ અને શૌર્યનું મિશ્રણ જોવા મળે. કારણ કે યુગમાં માન્યતા હતી કે શૌર્ય વગરનો પ્રેમ અધૂરો ગણાય.
અને ક્યારેક વાર્તાઓ સામાજિક કટાક્ષનું સાધન પણ બની. પેલી રેનાર્ડ ધ ફોક્સની વાર્તાનો ઉલ્લેખ છે.
હા, બહુ સરસ ઉદાહરણ છે. એ વાર્તા શિયાળની ધૂર્તતા દ્વારા સત્તાધીશોની ઠેકડી ઉડાડતી હતી અને એટલી પ્રભાવશાળી બની, ખબર છે, કે એના પર પ્રતિબંધ પણ મુકાયો હતો.
ઓહો.
જોશીએ નોંધે છે કે આ બધા જે પ્રારંભિક સ્વરૂપોના તત્વો છે, નૈતિક બોધ, સાહસ, પ્રેમ, શૌર્ય, કટાક્ષ, આ બધું 14મી સદીમાં બોકેશિયોના ધડ્ડી કેમેરોનમાં એક સાથે મળે છે અને આ ટૂંકી વાર્તાના વિકાસમાં એક બહુ મહત્વનો પડાવ ગણાય.
તો ચાલો બોકેશિયો પર જ થોડું વધુ ધ્યાન આપીએ. સુરેશ જોશી ધ ડી કેમેરોનના સંદર્ભને ખૂબ મહત્વનો ગણે છે. પેલો ભયંકર પ્લેગનો સમય હતો એ.
હા, બરાબર. ફ્લોરેન્સમાં.
જ્યારે ફ્લોરેન્સમાં સામાજિક વ્યવસ્થા ભાંગી પડી હતી.
ધાર્મિક ઉપદેશ કે નૈતિક ચુકાદાઓથી દૂર રહીને માનવ સ્વભાવની નબળાઈઓ અને મજબૂતીઓને, એની પાશવતા અને માનવતાને તટસ્થતાથી પણ કરુણા સાથે રજૂ કરે છે. આ છે ને ટૂંકી વાર્તા માટે એક મોટો બદલાવ હતો.
એટલે ઉપદેશક નહોતા બનતા?
ના, બિલકુલ નહીં. તે પ્રેમ, ધર્મ, સામાજિક રીતરિવાજોની મર્યાદાઓ અને દંભને ખુલ્લા પાડે છે, પણ ઉપદેશ આપ્યા વગર.
પેલી યહૂદીની વાર્તા આનો ઉત્તમ ઉદાહરણ છે ને, જે રોમ જઈને ખ્રિસ્તી ધર્મગુરુઓનો ભ્રષ્ટાચાર જુએ છે અને ઉલટો ખ્રિસ્તી બની જાય છે.
હા, એ બોકેશ્યોની લાક્ષણિક કટાક્ષ શૈલી છે. પેલું યહૂદી શું વિચારે છે કે ભાઈ, આટલા ભ્રષ્ટાચાર છતાં જો આ ધર્મ ટકી રહ્યો હોય તો એમાં જરૂર કોઈ દૈવી તત્વ હોવું જોઈએ.
ખરેખર
આ કટાક્ષ દ્વારા બોકેશ્યો ધર્મ સંસ્થા પર કેવી ધારધાર ટિપ્પણી કરે છે. જોશી એ પણ નોંધે છે કે બોકેશ્યોનો પ્રભાવ એટલો બધો હતો કે શેક્સપિયર જેવા નાટ્યકારોએ પણ એમની કથાઓનો આધાર લીધો હતો.
એ જ અરસામાં ઇંગ્લેન્ડમાં ચોસરની કેન્ટરબરી ટેલ્સ હતી. એ પણ ભિન્ન ભિન્ન પાત્રો દ્વારા કહેવાતી વાર્તાઓનો સંગ્રહ છે ને, જે માનવ સ્વભાવની વિવિધતા દર્શાવે છે.
હા, બરાબર.
અને સ્પેનમાં સર્વાન્ટિસ, જે વાસ્તવિકતા અને માનવ મનની વિચિત્રતાઓને આલેખે છે એમ કહેવાય છે.
હા, જો કે જોશીના મતે બોકેશ્યોનું પ્રદાન ટૂંકી વાર્તાના સ્વરૂપના ઘડતરમાં વધારે કેન્દ્રવર્તી રહ્યું. ઇંગ્લેન્ડમાં પેઇન્ટરનું પેલેસ ઓફ પ્લેઝર હતું. એણે બોકેશ્યોની વાર્તાઓને અંગ્રેજી વાંચકો સુધી પહોંચાડી ખરી, પણ એમાં મૌલિકતા ઓછી હતી એમ જોશી માને છે.
હવે ફ્રાન્સ તરફ આવીએ. સુરેશ જોશીના મતે ત્યાં ટૂંકી વાર્તાનો વિકાસ વધુ સુસંગત અને કડીબદ્ધ રીતે થયો.
બરાબર.
અને આ સફર રેબેલાઇઝના કટાક્ષથી શરૂ થાય છે.
હા, રેબેલાઇઝ પછી આવે છે વોલ્ટેર. એ જ્ઞાન પ્રકાશ યુગના પ્રતિનિધિ હતા, એટલે અજ્ઞાન, વહેમ અને જડતા પર પ્રહાર કરે છે. જોશી એ વાત પર ખાસ ધ્યાન દોરે છે કે વોલ્ટેરે પ્રેરણા માટે પશ્ચિમી પરંપરાને બદલે પૂર્વની કથાઓ.
અચ્છા.
હા, ખાસ કરીને અરેબિયન નાઇટ્સ તરફ જોયું અને એમની શૈલી પ્રત્યેની સભાનતા તો ગજબની હતી. એમનું પેલું વાક્ય છે ને કે એક અનુચિત શબ્દ પ્રયોગ આખી વાર્તાને વરવી બનાવી શકે, આ લેખકની કળા પ્રત્યેની સજાગતા બતાવે છે.
ખરેખર એમની કટાક્ષ કથાઓ પણ ખૂબ ધારદાર હતી એમ કહેવાય છે.
હા, પછી બાલઝાકની પેલી વિપુલ સૃષ્ટિ, ધ હ્યુમન કોમેડી, અને એની સામે પ્રોસ્પર મેરીમીનનો સંયમ અને સૂચકતા. મેરીમી વિશે જોશી કહે છે કે તેઓ ઓછા શબ્દોમાં વધુ કહેવામાં માનતા.
હા, બરાબર. વર્ણનો ઓછા રાખતા અને વાર્તાના ઘાટ પર, એટલે કે સ્ટ્રક્ચર પર વધુ ધ્યાન આપતા.
એમની કળા સૂચકતાની કળા હતી એમ કહી શકાય.
ચોક્કસ. પણ ફ્રેન્ચ વાર્તાનું સાચું શિખર જોશીના મતે મોપાસાં છે, ગી દે મોપાસાં. એમણે પોતાના ગુરુ ફ્લોબેર પાસેથી બહુ કઠોર તાલીમ લીધી હતી. ફ્લોબેરે એમને શીખવ્યું કે સામાન્ય રોજબરોજના જીવનમાંથી પણ અત્યંત સૂચક અને અર્થપૂર્ણ ક્ષણ કેવી રીતે પકડી પાડવી.
અને મોપાસાંએ આ કળાને પૂરેપૂરી આત્મસાત કરી લીધી.
એમની વાર્તાઓમાં આપણે જોઈએ તો પાત્રોના મનોભાવોનું સીધું વર્ણન નથી હોતું.
બરાબર.
પણ એમના કાર્યો, એમના હાવભાવ અને પરિસ્થિતિ દ્વારા જ આપણે એમના મનની સ્થિતિ સમજી શકીએ છીએ. જોશી એમની તટસ્થતા, કળા સંયમ અને વસ્તુનિષ્ઠતાની બહુ પ્રશંસા કરે છે.
એટલું જ નહીં, મોપાસાં માનસિક રીતે અસાધારણ, ક્યારેક ભયાનક કે બીભત્સ લાગતી સ્થિતિઓનું પણ આલેખન કરે છે, જે ચેતનાના ઊંડા સ્તરોની તપાસ કરે છે. આ પ્રકારનું નિરૂપણ કરવું એ ખૂબ ઊંચી કળાદૃષ્ટિ માગી લે છે.
એટલે જ જોશી કહે છે કે મોપાસાંનું પ્રદાન એક સીમાચિહ્નરૂપ છે.
બિલકુલ, સ્પષ્ટપણે કહે છે.
મોપાસાં પછી આનાતોલ ફ્રાન્સનો ઉલ્લેખ આવે છે. એ પણ કટાક્ષ કરે છે, પણ એમાં મોપાસાં જેવી નિર્મમતા નથી, થોડો વધુ સંભાવ છે.
હા, એમની દૃષ્ટિ પણ અલગ હતી. તેઓ યથાતથ આલેખન કરતા કલ્પનાથી નવી સૃષ્ટિ રચવાનું વધુ પસંદ કરતા.
અચ્છા.
અને નિરૂપણની કળા પર, શૈલી પર ભાર મૂકતા. એકંદરે જોઈએ તો જોશીના વિશ્લેષણ મુજબ ફ્રાન્સનું પ્રદાન ટૂંકી વાર્તાને કલાત્મક સભાનતા, શૈલીની ચોકસાઈ અને પેલી મનોવૈજ્ઞાનિક સૂક્ષ્મતા આપવામાં ખૂબ જ મહત્વનું રહ્યું છે.
ફ્રાન્સમાં આટલો કલાત્મક વિકાસ જોયા પછી જોશી આપણને રશિયા લઈ જાય છે અને ત્યાં વાર્તાનો આત્મા જાણે કંઈક અલગ જ રીતે પ્રગટ થાય છે એવું લાગે છે.
હા, બરાબર કહ્યું.
અહીં આપણને પેલો અદનો માનવી, કરુણા, વિષાદ અને મનોવૈજ્ઞાનિક ઊંડાણ વધુ જોવા મળે છે.
બરાબર. રશિયન વાર્તાની શરૂઆત પુષ્કિનથી થાય છે. એમને રશિયન સાહિત્યના આદ્ય પ્રવર્તક ગણવામાં આવે છે. જોશી નોંધે છે કે પુષ્કિને પહેલીવાર સામાન્ય, અદના માણસને વાર્તાના કેન્દ્રમાં મૂક્યો. એમની વાર્તા ધ પોસ્ટમાસ્ટરનું ઉદાહરણ જોશી આપે છે. એમાં બાઇબલની પેલી ઉડાઉપુત્રની કથા છે ને, એની સૂક્ષ્મ વિડંબના છે.
કેવી રીતે?
અહીં પિતા દુઃખી થાય છે, પણ ભાગી ગયેલી દીકરી તો સુખી જીવન જીવે છે, એટલે પેલી મૂળ કથાથી ઉલટું પરિણામ આવે છે.
ઓ, રસપ્રદ. અને પછી ગોગોલ, જેમના વિશે દોસ્તોએવ્સ્કીનું પેલું પ્રખ્યાત વાક્ય છે, આપણે બધા ગોગોલના ઓવરકોટમાંથી નીકળ્યા છીએ, આનો અર્થ શું સમજવો?
જોશી એને સરસ રીતે સમજાવે છે. ગોગોલે દૈનંદિન જીવનની તુચ્છતા, સામાન્ય માણસની અલ્પતા અને નિસહાયતાનું અત્યંત કલાત્મક રીતે આલેખન કર્યું, ક્યારેક કટાક્ષથી તો ક્યારેક કરુણાથી.
પેલી ધ ગ્રેટ કોટ વાર્તા,
હા, એ એનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં એક સામાન્ય કારકુન માટે ઓવરકોટ એ સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક બની જાય છે. ગોગોલે રશિયન વાર્તાને વાસ્તવિકતાની સાથે સાથે ફેન્ટાસ્ટિક તત્વોનો ઉપયોગ કરતા પણ શીખવ્યું, જેમ કે પેલી ધ નોઝ વાર્તા,
હા, જેમાં નાક અલગ થઈ જાય છે.
બરાબર, નાક શરીરથી અલગ થઈને સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરે છે. આ બધું ગોગોલની દેન છે.
ત્યાર પછી તર્જને વાવે છે, જેમની કળા વધુ સુઘડ અને કાવ્યમય ગણાય છે. એમની એ સ્પોર્ટ્સમેન સ્કેચીસ ગુલામી પ્રથાનું સંવેદનશીલ ચિત્રણ કરે છે.
હા, અને જોશી કહે છે કે તર્જનેવ માટે પાત્રો વધુ મહત્વના હતા, ઘટનાઓ ગૌણ હતી. એમણે પેલો સુપરફ્લુઅસ મેનનો ખ્યાલ આપ્યો.
એટલે
સમાજમાં અસ્થાને નિરર્થક બની ગયેલો બુદ્ધિજીવી, એવા પાત્રોનું એમણે આલેખન કર્યું.
અચ્છા, અને હવે બે મહાન લેખકો, દોસ્તોયેવ્સ્કી અને ટોલ્સ્ટોય.
હા, દોસ્તોયેવ્સ્કી નિશેષ જોશી કહે છે કે તેઓ ફ્રોઇડ પહેલા માનવ મનના અજ્ઞાત સંઘર્ષોમાં ઊંડા ઉતર્યા. પેલી ઉર્મિઓનું દ્વૈત, એમ્બીવેલન્સ જેને કહેવાય, એક જ સમયે પ્રેમ અને ધિક્કાર જેવી વિરોધી લાગણીઓ અનુભવી અને આંતરિક યાતનાઓ, એમાં એ બહુ ઊંડા ઉતર્યા. તેઓ ચેતનાના સામાન્ય સ્તરની નીચે જઈને ક્યારેક ઉન્માદની ધાર પરથી વાસ્તવિકતાને જુએ છે, જેમ બળબુ જેવી વાર્તામાં. આ ખાલી મનોવિજ્ઞાન નથી, આ ઉચ્ચ કળા છે.
જ્યારે ટોલ્સ્ટોય મુખ્યત્વે નૈતિક અને આધ્યાત્મિક સંઘર્ષો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખરું ને? શરીર અને આત્મા, ભૌતિક અને આધ્યાત્મિક મૂલ્યો વચ્ચેનો તણાવ.
બરાબર, મૃત્યુની સભાનતા એમની કૃતિઓમાં વારંવાર દેખાય છે. પેલી સુપ્રસિદ્ધ લઘુ નવલ ધ ડેથ ઓફ આઇવન ઇલિયચ એનું ઉત્તમ ઉદાહરણ છે. જોકે જોશી એ પણ નોંધે છે કે પાછળથી ટોલ્સ્ટોય થોડા સીધા નૈતિક ઉપદેશ તરફ વળ્યા હતા,
પણ કલાત્મકતા જળવાઈ રહી હતી.
હા, એમની એ વાર્તાઓમાં પણ કલાત્મકતા તો હતી જ.
અને અંતે ચેકોવ, જેમ ફ્રાન્સમાં મોપાસા તેમ રશિયામાં ચેકોવ.
હા, જોશી એ જ કહે છે કે બંને ટૂંકી વાર્તાના શિખર સમાન છે, પણ બંનેની રીત તદ્દન અલગ છે. ચેકોવની વાર્તાઓ કદાચ પહેલી નજરે ઘટનાહીન લાગે, શિથિલ લાગે, અધૂરા અંતવાળી લાગે.
હા, એવું લાગે ખરું, પણ જોશી સમજાવે છે કે તેનું સંકલન બાહ્ય ઘટનાક્રમ પર નથી આધારિત, પણ આંતરિક ભાવસ્થિતિ કે વાતાવરણ પર આધારિત છે.
બરાબર,
ચેકો વાર્તામાંથી વાર્તાપણું, એટલે કે પેલી બાહ્ય ઉત્તેજના કે ચોટદાર અંત, એને જાણે ઓછું કરી નાખે છે. અને એમની તટસ્થતા મોપાસે જેવી ઠંડી નથી, એમાં એક ઊંડો અપ્રગટ સંભાવ રહેલો છે.
બરાબર કહ્યું, તેઓ અત્યંત સામાન્ય તુચ્છ લાગતી વિગતો દ્વારા પાત્રોના મનોભાવો અને જીવનની કરુણતાને ઉજાગર કરે છે. એમની વાર્તાઓમાં કાવ્યાત્મકતા અને વાસ્તવિકતાનું અનોખું મિશ્રણ છે. જોશી સીન ઓફ હેલોઈનનું એક અવતરણ ટાંકે છે ચેકોવની મહાનતા બતાવવા. એમના શાણપણ, સંતુલન અને હૃદય તથા મગજના સમન્વયની વાત કરે છે. રશિયન વાર્તાની આ જે સમૃદ્ધ પરંપરા છે, એમાં જોશી ગોર્કી, એન્દ્રેવ જેવા બીજા મહત્વના લેખકોનો પણ ઉલ્લેખ કરે છે, જેઓ રશિયન જીવન અને મનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે.
ફ્રાન્સ અને રશિયાની આટલી વિસ્તૃત ચર્ચા પછી જોશી બીજા યુરોપિયન દેશો તરફ પણ નજર નાખે છે. ઇટાલીમાં બોકેશિયો પછી લાંબો સમય કંઈ ખાસ નોંધપાત્ર વિકાસ ન થયો, પણ 19મી સદીમાં ફરી જાગૃતિ આવી. અહીં પિરાંદેલોનું નામ મહત્વનું ગણાય છે.
હા, લુઈગી પિરાંદેલો. એમના નાટકો વધુ જાણીતા છે, પણ એમની વાર્તાઓ પણ એટલી જ મહત્વની છે. જોશીના મતે એમનો મુખ્ય વિષય છે આધુનિક માનવીની વિભાજિત ઓળખ, ફ્રેગમેન્ટેડ આઇડેન્ટિટી જેને કહીએ, અને અખંડિતતા માટેની એની નિષ્ફળ મથામણ.
અચ્છા,
તેઓ જગતને એક ભૂલભુલામણી તરીકે જુએ છે અને માનવીય વેદનાને કટાક્ષ અને કરુણાના મિશ્રણથી રજૂ કરે છે.
અને જર્મનીમાં, ત્યાં પેલો હોફમેન હતો ને, જેની ભયાનક અને કાલ્પનિક વાર્તાઓનો પ્રભાવ પો અને મોપાસા પર પણ પડ્યો હતો.
સાચું, હોફમેન ઉન્માદ અને અતાર્કિક ભાવોના નિરૂપણમાં માહેર હતો, પણ જર્મન વાર્તાનું શિખર જોશીના મતે ટોમસ મેન છે. એમની લઘુ નોવલ જેવી કે ડેથ ઇન વેનિસ અને ટોનિયો ક્રુગર ગહન ચિંતન, કલા અને જીવન વચ્ચેનો સંઘર્ષ અને એક પ્રકારના કોમળ વિષાદ માટે જાણીતી છે. જોશી એ પણ નોંધે છે કે જર્મન લેખકોમાં ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને મીમાંસા કરવાની વૃત્તિ વધુ હોય છે.
એટલે એ લોકો ટૂંકી વાર્તા કરતા લઘુ નવલ તરફ વધુ ઢળેલા જોવા મળે છે.
હા, એવું જોશીનું અવલોકન છે.
હવે ઇંગ્લેન્ડ અને અમેરિકાની વાત કરીએ. જોશીના મતે ત્યાં ટૂંકી વાર્તાનો નોંધપાત્ર વિકાસ થોડો મોડો શરૂ થયો.
હા,
ઇંગ્લેન્ડમાં શરૂઆતમાં કિપ્લિંગ, સ્ટીવન્સન, વેલ્સ, કોનન ડોયલ જેવા લેખકો આવ્યા, જેમણે કથાવસ્તુ અને ઘટના પ્રવાહ પર વધુ ભાર મૂક્યો.
હા, કિપ્લિંગ એમની ભારતની પૃષ્ઠભૂમિવાળી વાર્તાઓ અને ધ જંગલ બુક માટે જાણીતા છે. રોબર્ટ લુઈ સ્ટીવન્સન તો વાર્તા કહેવાના કસબી હતા. એમની પેલી ડોક્ટર જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ માનવ સ્વભાવના દ્વૈતનું ઉત્તમ નિરૂપણ ગણાય છે.
અને કોનન ડોયલના શર્લોક હોમ્સ.
બરાબર. એમણે ડિટેક્ટિવ વાર્તા પ્રકારને લોકપ્રિય બનાવ્યો, જેના મૂળ પાછા એડગર એલન પોની વાર્તાઓમાં હતા.
તો અમેરિકામાં ત્યાં વોશિંગ્ટન ઇરવિંગથી શરૂઆત થઈ, પણ ખરો પ્રભાવ પાડનાર લેખકો કોણ હતા?
જોશી મુખ્યત્વે ત્રણ નામો પર ભાર મૂકે છે. એડગર એલન પો, નથાનિયલ હોથોર્ન અને હરમેન મેલવિલ.
પોનું સુપ્રધાન.
પોનું પ્રધાન ખાસ કરીને ટૂંકી વાર્તાના સિદ્ધાંત ઘડતરમાં અનન્ય છે. એમણે પેલો સિંગલ ઇફેક્ટનો ખ્યાલ આપ્યો.
સિંગલ ઇફેક્ટ એટલે?
એટલે કે વાર્તાના દરેક તત્વ, દરેક શબ્દ એક પૂર્વ નિર્ધારિત ભાવનાત્મક છાપ ઊભી કરવા માટે જ હોવા જોઈએ. જેમ કે ભય, રહસ્ય કે વિષાદ, બધું એ એક જ અસર માટે કામ કરે. આ સિદ્ધાંત ટૂંકી વાર્તાના સ્વરૂપ માટે ખૂબ જ પ્રભાવશાળી રહ્યો.
જ્યારે હોથોર્ન નૈતિક સમસ્યાઓ અને માનવ મનના રહસ્યોમાં ઊંડા ઉતર્યા અને એમણે પ્રતીક અને રૂપકનો ખૂબ ઉપયોગ કર્યો.
બરાબર. અને મેલવિલ પણ એમની પ્રતીકાત્મક શૈલી માટે જાણીતા છે. આ અમેરિકન ત્રિપુટીએ ટૂંકી વાર્તાને ગંભીર સાહિત્યિક સ્વરૂપ તરીકે સ્થાપિત કરવામાં બહુ મોટો ફાળો આપ્યો. પાછળથી શેરવુડ એન્ડરસન જેવા લેખકો આવ્યા, જેમણે જીવનના નૈસર્ગિક પ્રવાહને, પાત્રોના મનોગત્યાત્મક સત્યને પકડવાનો પ્રયાસ કર્યો.
તો સુરેશ જોશીના આ આખા વિશ્લેષણ પરથી મુખ્ય તારણ શું કાઢી શકાય? ટૂંકી વાર્તાની આ સફર રહી કેવી?
મુખ્ય તારણ એ છે કે ટૂંકી વાર્તા સાદી બોધ આપતી કથાઓ કે ખાલી બાહ્ય ઘટનાઓના વર્ણનથી શરૂ થઈને છેક માનવ મનની ગહનતા, મનોવૈજ્ઞાનિક સૂક્ષ્મતા, સ્વરૂપ અને શૈલી પ્રત્યેની સભાનતા અને કલાત્મક ઉત્કૃષ્ટતા સુધી પહોંચી છે. જોશી આપણને એ બતાવે છે કે આ કોઈ એક સીધી લીટીનો વિકાસ નથી, પણ જુદા જુદા દેશો અને સંસ્કૃતિઓએ એમાં પોતપોતાનું વિશિષ્ટ પ્રદાન કર્યું છે.
જેમ કે આપણે વાત કરી એમ, ફ્રાન્સે કળા સંયમ, શૈલી અને તટસ્થ નિરૂપણ પર ભાર મૂક્યો.
બરાબર. જ્યારે રશિયાએ માનવ આત્માના ઊંડાણ, કરુણા અને સામાન્ય માણસની વેદનાને વાચા આપી. જર્મનીએ એમાં ચિંતનાત્મક અને દાર્શનિક પરિમાણ ઉમેર્યું.
અને અમેરિકાએ સ્વરૂપ, ટેકનિક અને પેલો સિંગલ ઇફેક્ટ જેવા સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
બરાબર. એટલે આ ઇતિહાસ સમજવાથી આપણે આજની ટૂંકી વાર્તાઓને વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને એમના જે વિવિધ સ્વરૂપો છે એની પાછળની પરંપરાને ઓળખી શકીએ છીએ.
સુરેશ જોશીએ આલેખેલો આ ઇતિહાસ મોટે ભાગે 20મી સદીના પૂર્વાર્ધ સુધી પહોંચે છે. આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી મારા મનમાં એક પ્રશ્ન થાય છે કે ત્યાર પછી ટૂંકી વાર્તા કઈ દિશામાં આગળ વધી હશે? 20મી સદીના ઉત્તરાર્ધમાં અને હવે આ 21મી સદીમાં કયા નવા પ્રવાહો આવ્યા હશે? કઈ નવી શૈલીઓ, કયા નવા વિષયો ટૂંકી વાર્તાના કેન્દ્રમાં આવ્યા હશે?
હા, એ વિકારવા જેવો પ્રશ્ન છે.
અને પેલી આધુનિક ટેકનોલોજી, બદલાતો સમાજ, એ બધાની શું વાર્તા કહેવાની રીત પર કોઈ અસર થઈ હશે? આ સવાલો પર ભવિષ્યમાં ક્યારેક વિચારવા જેવું ખરું.
ચોક્કસ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.